నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार, भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां जीव अजीव अधिकार नी छेल्ली गाथा 68 एनो स्वाध्याय आपणे लगभग पूरो कर्यो छे. पूज्य गुरुदेव कांजी स्वामीए आ गाथा उपर घणो विस्तार कर्यो छे. અને આ ગાથામાં જે વાત આવી એના સંદર્ભમાં બીજા શાસ્ત્રોમાં જે જે વાત કરવામાં આવી છે એ વાત ત્યાં કઈ અપેક્ષાએ છે અને અહીંયા કઈ અપેક્ષાએ છે એનું ઘણું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. અહીંયા સમયસારમાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જે ત્રણેય કાળ શુદ્ધ છે, એ શુદ્ધ સ્વભાવી છે, એ નિર્મળ પર્યાય એની થાય છે એ વાત લીધી છે. એટલે મૂળ દ્રવ્ય શુદ્ધ છે. પર્યાયની વાતને બાજુ ઉપર રાખીએ તો એ ધ્રુવ એકરૂપ રહેવાવાળું તત્વ જે બદલાતું નથી, જે દ્રષ્ટિનો વિષય છે, એને સર્વ ભાવોથી જુદું, જેમ સૌથી પહેલાં આ કળશમાં જે વાત કરવામાં આવીને સર્વ ભાવાંતર છે એટલે સર્વ ભાવોથી જુદું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. 29 પ્રકારના ભાવ લીધા અને એ 29 પ્રકારના ભાવોથી આ દ્રવ્ય જીવ દ્રવ્ય જુદું છે એ યુક્તિથી પણ સમજાવ્યું, આગમ દ્વારા પણ સમજાવ્યું અને અનુભૂતિના કાળે ભેદ જ્ઞાનીઓને મહાપુરુષોને જે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યાં લીનતા કરે છે અને સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે એવા ભેદ જ્ઞાનીઓને પણ અનુભવના કાળે આ 29 પ્રકારના ભાવમાંથી એક પણ પ્રકારનો ભાવ અનુભવમાં આવતો નથી, એ તદ્દન ભિન્ન રહી જાય છે. પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ અનુભવમાં આવે છે એટલે કે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. લક્ષ ભગવાન આત્મા તરફ કરવામાં આવે જે ત્રણેય કાળ એક સરખું જ રહ્યું છે એવું આત્માનું સ્વરૂપ એનું લક્ષ કરવામાં આવે એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જવામાં આવે અને એનો અનુભવ કરવામાં આવે ત્યારે એ આત્મા અનુભવાય છે, એને અનુભૂતિ કહેવામાં આવે છે. એ અનુભૂતિમાં અલૌકિક આનંદનો અનુભવ થાય છે. પોતે બધાથી જુદો એકરૂપ જાણે કોઈ તરતો હોય એમ એને અનુભવમાં આવે છે અને આનંદ અલૌકિક છે, લૌકિક આનંદ નથી અને એ ઇન્દ્રિયો દ્વારા નહીં પણ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. એવા ભગવાન આત્માનું કેવું સ્વરૂપ છે, દ્રવ્ય અપેક્ષાએ કેવું સ્વરૂપ છે એ અહીંયા ખૂબ વિસ્તાર કરી અને સમજાવવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવે 68મી ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો છે અને ઘણી ઘણી સ્પષ્ટતાઓ કરી છે. એમાંની હવે છેલ્લી સ્પષ્ટતા જે છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 3 એમાં પાના નંબર 216 ભાવાર્થ ઉપરનું પ્રવચનમાંથી આપણે જે અંશ કરી રહ્યા છીએ એમાંનો કેટલોક ભાગ કર્યો છે. તો અહીંયા પારા નંબર 216 ઉપર સૌથી ઉપર કહ્યું છે કે શુભાશુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ વગેરેના શુભ ભાવ અને હિંસા જૂઠ ચોરી વિષય વાસના એવા અશુભ ભાવ, એટલે શુભ ભાવ અને અશુભ ભાવ, એ બધું પર્યાયમાં થાય છે. તે સર્વ પર્યાયમાં થતા ભાવ છે અને એને ચૈતન્યના સ્વભાવ કે સ્વભાવના પરિણામ નથી, એને એમ કહ્યું કે એ ચૈતન્યના સ્વભાવથી થતા નથી, જે પર્યાયમાં થાય છે તો એ ચૈતન્યના સ્વભાવને કારણે નથી અને એના પરિણામ નથી. એને ચિદ્ વિકાર કયા, એને વિકારી ભાવ કહેવામાં આવ્યા. એ શુભાશુભ ભાવ છે એને ચિદ્ વિકાર કહેવામાં આવ્યા. તો એવા વિકારી ભાવ થાય છે ને, તો એ શા માટે થાય છે? તો અગાઉ એ વાત આવી કે એવા ભાવ થાય છે એનું કારણ બીજા શાસ્ત્રમાં જણાવ્યું છે એ પ્રમાણે તો જીવનું જ છે, કેમ કે જીવની પર્યાયમાં થાય છે એટલે જીવના ભાવ છે. અને અહીંયા એમ કહ્યું કે દ્રવ્યમાં નથી, એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. અહીંયા એમ કહેવામાં આવ્યું કે એ પૂતગળમય છે, એ પૂતગળજનિક છે, કર્મના ઉદયને કારણે થાય છે, એ આત્માના નથી. અને બીજા શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે એ જીવના છે, જીવની પર્યાયમાં થાય છે. બંને જગ્યાએ વાત તો બરાબર જ છે, અપેક્ષા સમજવાની છે. જ્યારે અહીંયા કહેવામાં આવ્યું છે ત્યારે દ્રવ્ય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે એ દર્શાવવા માટે એમ કહેવામાં આવ્યું કે એ આત્માના કોઈ ગુણને કારણે થતા નથી, આત્માના સ્વભાવને કારણે થતા નથી, એટલે એ આત્માના નથી. કર્મના ઉદય આવે છે તો એ કર્મના ઉદય સાથે જોડાવાથી અથવા તો એ ઉદય તરફ લક્ષ્ય કરવાને કારણે એવા ભાવ થાય છે, એટલે એ બધા ભાવ એ કર્મજનિત છે, આત્માના નથી. અને કર્મજનિત છે એટલે એને અજીવ કહી દીધા, જડ કહી દીધા, અને એનાથી જુદો ભગવાન આત્મા એ શુદ્ધ છે. બીજે જ્યારે એમ કહેવામાં આવ્યું કે જીવના છે તો ત્યાં અપેક્ષા એ દર્શાવી હતી કે ત્રિકાળ આત્મા ભલે શુદ્ધ હોય પણ એને એવા વિકારી ભાવ થાય છે, એ વિકારી ભાવ એ જીવની પર્યાયમાં છે, એ કંઈ બીજાની પર્યાયમાં નથી, એ જીવદ્રવ્યની પર્યાયમાં છે અને એને માટે જવાબદાર જીવ પોતે જ છે. એમાં એ વખતે જીવનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન હોય છે અને નિમિત્ત તરીકે કર્મના ઉદય રહેલા છે. કર્મના ઉદયને કારણે જે સંયોગો છે એ નિમિત્ત કારણ છે, છતાંય એ કર્મ કંઈ એવા ભાવ કરાવે છે એમ નથી. એ જીવ પોતે એવા ભાવ કરે છે કર્મના ઉદયને કારણે જે સંયોગો છે એવા સંયોગો સાથે જોડાઈને, સંયોગોમાં એકરૂપતા કરીને, સંયોગો સાથે મમત્વ કરીને, એમાં સારા નરસાપણાના વિકલ્પો કરીને એ પરભાવે પરિણમે છે, એટલે એ ભાવ જીવના છે. એમાં કર્મ કંઈ કરાવે છે એમ નથી. એમ કહી અને એમાં દર્શાવવું એ છે કે એ પર્યાય થઈ એટલે જે ભાવ થયા અને જે પરિણામ થયા, એ પરિણામ તે ક્ષણે થવાના હતા તે થયા, એ એની જન્મક્ષણ, એ પર્યાય એના પોતાના કારણે થઈ અને એ પર્યાયોના ષટકારક એના પોતાના છે. એ પર્યાય ઉત્પન્ન થઈ તો એ વખતે એવી જ યોગ્યતા હતી એટલે એવી પર્યાય થઈ, પણ એવી પર્યાય થવા જેવું આત્મામાં કંઈ નથી, આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો પછી આવી પર્યાય શા માટે થઈ? એવી પર્યાય થવી જોઈએ નહીં. દ્રવ્ય શુદ્ધ હોય અને આવી વિભાવ ભાવની, વિકારી ભાવની એટલે ચૈતન્યના વિકાર જેને કહેવામાં આવે, એવી પર્યાય શા માટે થાય, એવા પરિણામો શા માટે આવ્યા? એક તરફ આપણે એમ કહીએ કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, નાયક છે, એમાં કોઈ એવા ગુણ નથી, એનો એવો સ્વભાવ નથી કે જેને કરી અને આવા વિકારી ભાવ થાય. અને બીજી તરફ આપણે એમ કહીએ કે એ જીવના છે, તો શા માટે એવા વિકારી ભાવ થાય? ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ છે તો શુદ્ધ પર્યાય જ થવી જોઈએ, પણ શુદ્ધ પર્યાય નથી થતી અને એવા ભાવ શા માટે થાય છે? જો સ્વચ્છંદે એમ લઈ લેવામાં આવે કે એ ભાવ મારા નથી, એ ભાવ આત્માના નથી એમ સ્વચ્છંદે લઈ લેવામાં આવશે, તો વર્તમાન પર્યાય તરફ લક્ષ્ય નહીં કરતા વર્તમાન પર્યાયને ઉડાડી દેવામાં આવે, એટલે કે એવા વ્યવહારને બિલકુલ મૂળમાંથી કાઢી નાખવામાં આવે, તો પછી કોઈ પુરુષાર્થ રહેશે જ નહીં. અને સ્વચ્છંદે એમ માની લેવામાં આવશે કે હું તો ત્રિકાળ શુદ્ધ છું, કોઈ પુરુષાર્થ કરશે નહીં, અને એમ થતા તો પછી મોક્ષ માર્ગનો વ્યય થશે, મોક્ષ માર્ગ રહેશે નહીં. એટલે એ આખો વ્યવહાર સમજાવ્યો છે કે વર્તમાન પર્યાય તારી મલિન છે અને એવી મલિન પર્યાયનો તું સ્વીકાર કર, તારું દ્રવ્ય શુદ્ધ છે, પર્યાય શુદ્ધ નથી. સમજવાનું આટલું જ છે કે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, ગમે તેવી પર્યાય થાય તે છતાંય દ્રવ્યમાં કઈ મલિનતા વ્યાપતી નથી, દ્રવ્ય મેલું થતું નથી. પર્યાયમાં જે મલિનતા છે એ દ્રવ્યમાં પહોંચતી નથી, દ્રવ્યને મલિન કરી શકતી નથી. ગમે તેવા ભાવ થયા હોય તે છતાંય એ પર્યાય પર્યાયમાં જ રહ્યું, અને એ પર્યાય તો ક્ષણિક હતી, કે જે સમયે એવા ભાવ થયા, એવા પરિણામ થયા, તો પછી એવા આશ્રવ અને બંધ પણ પડ્યા, પણ એ બધું થઈ ગયું, એ બધું વીતી ગયું. વર્તમાનમાં હજી એની જ પર્યાય છે. એ પર્યાયમાં જો એનું લક્ષ પરથી છૂટી અને સ્વ તરફ થયું છે તો શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. જે પર્યાય પતી ગઈ, થઈ ગઈ, વીતી ગઈ, ચાલી ગઈ, એ પર્યાયનો હવે શું વિચાર કરવો? એ પર્યાયને કારણે જે આશ્રવ થયા, જે બંધ પડ્યો, એ તો બધું થયું અને એ ઉદયમાં પણ આવશે, પણ ઉદયમાં આવે અને એવા સંયોગો સર્જાય ત્યારે પણ જો જાગૃતિ રાખવામાં આવે અને એ સંયોગો સાથે એકરૂપતા, મમત્વ, સારા નરસાપણું ન કરવામાં આવે અને દ્રષ્ટિ જેવું દ્રવ્ય શુદ્ધ છે એના તરફ શુદ્ધ ભાવે એના તરફ જ ઢળવામાં આવે, કોઈ પણ વિકારી ભાવ, વિભાવ ભાવ પરના લક્ષ્ય થાય છે એને છોડીને પોતે પોતાના આત્મા તરફ જ જો ઢળે, તો પછી એને કંઈક બીજું કરવા પણ રહેતું જ નથી. એ જેવો શુદ્ધ છે, ત્રણેય કાળે જેવો શુદ્ધ છે, એવો શુદ્ધ એને અનુભવમાં આવશે, અને એ જ સમ્યક દર્શન છે, અને એ જ એમાં સ્થિરતા કરતા, એ જ ચારિત્ર થાય છે, અને વિશેષ સ્થિરતા, પૂર્ણ સ્થિરતા કરતા એ જ મુક્તિનું સ્વરૂપ છે. આટલી વાત ધર્મની છે. પણ અહીંયા પ્રશ્ન એ થયો કે તમે એમ કહ્યું કે એ બધા ભાવો રાગ દ્વેષના ભાવો હોય કે પરના લક્ષ્ય થતા ભાવો હોય, શુભાશુભ ભાવો હોય, એ ચૈતન્યના સ્વરૂપમાં નથી અને છતાંય જીવમાં થાય છે, તો હવે જીવમાં ન થાય એ માટે શું કરવું જોઈએ, કેમ જીવમાં થાય છે? એ પ્રશ્ન વારંવાર સતાવે છે કે શા માટે તો પછી એવા ભાવ થાય છે, થવા જ ન જોઈએ. દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો પછી નિર્મળ પર્યાય જ થવી જોઈએ, ને વાત તો એમ જ છે, નિર્મળ પર્યાય જ થઈ રહી છે, પણ દ્રષ્ટિ આત્મા તરફ નથી એટલે એ ખ્યાલમાં આવતું નથી. પર્યાય વિકારી કેમ થાય છે, એવા પરિણામો કેમ થાય છે? કેમ કે દ્રષ્ટિ બહારમાં છે, સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, સ્વભાવને સમજ્યો નથી, એનું લક્ષ કર્યું નથી, પરનું લક્ષ કરવાને કારણે જે ભાવ થાય છે એ બધા વિકારી ભાવ, વિભાવ ભાવ, અન્ય ભાવ, અશુદ્ધ ભાવ, શુભાશુભ ભાવ છે. અને એ 29 પ્રકારે જે છે એ પરનું લક્ષ કરતા થાય છે. એટલે એ વાતને અહીંયા સમજાવી, પહેલા એ વાત કરી કે ભાઈ એ બધા ભાવ જે થાય છે તે આત્મામાં નથી અને એ કર્મના છે એમ કહ્યું. એ ચૈતન્યના સ્વભાવ નથી, વિકારના પરિણામ, ચૈતન્યના સ્વરૂપમય નથી એમ કહે છે. વિકારના પરિણામ છે તે ચૈતન્યના સ્વરૂપમય નથી. વિકારના પરિણામ છે તે ચૈતન્યમાં હોય નહીં. ચૈતન્યના સ્વરૂપમાંથી ઉદ્ભવ થતા, ઉત્પન્ન થતા જે ભાવ હોય એ તો શુદ્ધ જ હોય, નિર્મળ પર્યાય જ હોય. એટલે એ પરનિમિત્તથી થાય છે અને પોતાનામાં નથી એમ અહીંયા નક્કી કર્યું. એના અનુસંધાનમાં હવે વધારે વિશેષતાથી એ સમજણ આપવાની છે. એટલે ગુરુદેવે કહ્યું કે ભાઈ આ શુભાશુભ ભાવ, દયાદાન વ્રત ભક્તિ વગેરેના શુભ ભાવ અને હિંસા ચોરી જુઠ્ઠું વિષય વાસનાના અશુભ ભાવ, એ સર્વ પર્યાયમાં થતા ચૈતન્યના સ્વભાવ કે સ્વભાવના પરિણામ નથી, પણ તેઓ શું છે? તેઓ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે. એટલે કે કર્મનો ઉદય વર્તે છે, કર્મનો વિપાક થયો છે, ઉદય આવ્યો છે, એટલે એ ઉદયના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે. ઉદય એ નિમિત્ત કારણ છે. જો નિમિત્ત શબ્દ મૂક્યો છે ત્યાં, ઉદય કરાવે છે એમ નહીં, ઉદયના નિમિત્તથી થયેલા છે એટલે ઉદય તો નિમિત્ત કારણ છે. મૂળ કારણ તો એનું પોતાનું છે. તો પોતાનું એટલે દ્રવ્યનું કારણ નહીં, પોતાનું એટલે દ્રવ્યનું કારણ નહીં. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. હવે દ્રવ્યનું કારણ નથી અને કર્મનું પણ કારણ નથી, કેમ કે કર્મના ઉદયના નિમિત્તથી ગયું છે. તો પછી કારણ શું? તો કારણ એ છે કે એ સમયની એવી યોગ્યતા વર્તે છે કે જેમાં એ પરનું લક્ષ કરે છે, એટલે એ જીવમાં ક્ષણિકપણે એક સમયની પર્યાયપણે એ ભાવ થાય છે અને એવા ભાવ થતા જે પરિણામ આવે છે એને કારણે આ શ્રવણે બંધ થાય છે. એટલે તેઓ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને ચૈતન્ય જેવા દેખાય છે. આ વાત અહીંયા મહત્વની છે. થાય છે જીવમાં, જીવની પર્યાયમાં, જીવમાં એટલે કે જીવની પર્યાયમાં, એટલે એ ચૈતન્ય જેવા દેખાય છે. કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને ચૈતન્ય જેવા દેખાય છે, પણ ચૈતન્યમય તો નથી. ચૈતન્યમય નથી એટલે કે ચેતન ભગવાન આત્મા એનું જેવું સ્વરૂપ છે એવા એ નથી. ચૈતન્યમય તો નથી, દેખાય છે ચૈતન્ય જેવા. એની પર્યાયમાં થયા છે ને, જીવની પર્યાયમાં, એટલે દેખાય છે એ ચૈતન્ય જેવા, પણ એ ચૈતન્યમય તો નથી. પણ જાણે ચૈતન્ય કેમ ન હોય એવા દેખાય છે, જાણે કે એ ચેતન છે એવા જ દેખાય છે, જાણે એને જીવના છે એવા જ દેખાય છે. એટલે એને વ્યવહારથી જીવના કહ્યા છે. એટલા માટે એને વ્યવહારથી જીવના કહ્યા છે. એવા ભાવ થયા, એ પરિણામ આવ્યા, એ પર્યાય થઈ, એનું કારણ પર્યાયનું પોતાનું છે. એ જીવ દ્રવ્યનું કારણ નથી, કેમ કે દ્રવ્ય શુદ્ધ ત્રિકાળી છે. પર્યાયમાં પર્યાયના કારણે એના ષટકારકોથી એવા ભાવ ઉત્પન્ન થયા છે, પણ એમાં નિમિત્ત કારણ તરીકે ઉદય ભાવ છે. જેવા સંયોગો છે, કર્મને કારણે જેવા સંયોગો આવ્યા છે એનું લક્ષ થયું છે, એટલે એ નિમિત્ત કારણ છે. અને એ જીવની પર્યાયમાં થયા છે એટલે એ ચૈતન્ય જેવા દેખાય છે, પણ ચૈતન્યમય નથી. એ કંઈક જુદું છે, એ ચૈતન્યમય નથી. એની સમજ અહીંયા ગુરુદેવે આપી છે કે એ ચૈતન્યમય તો નથી, પણ જાણે ચૈતન્ય કેમ હોય એવા દેખાય છે. તો પણ તે સિદ્ધ વિકારો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન્ય છે. ચેતનથી એ શૂન્ય છે, ચેતનથી એ રહિત છે, કેમ કે ભગવાન આત્મા ચેતન, એની બધી જ અવસ્થાઓમાં એ હોતા નથી. એનું વ્યાપવું સર્વ અવસ્થાઓને વિશે નથી. ભગવાન આત્માની, ચેતનની બધી જ અવસ્થાઓને વખતે, બધી જ અવસ્થાઓને વિશે એવા ભાવોનું વ્યાપવું છે નહીં, એટલે એ ચેતનથી શૂન્ય છે, એટલે જડ છે. ભગવાન આત્મા અનાદિ અનંત ત્રિકાળ છે, તેની અનાદિ અનંત સર્વ અવસ્થાઓમાં એ વિકારો રહેતા નથી, અનાદિ અનંત જે સ્વભાવ છે, અનાદિ અનંત જે સ્વભાવ છે એની પર્યાયમાં અનાદિ અનંત વિકાર રહેતો નથી. આ પુણ્ય પાપ શુભાશુભ ભાવ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવ ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપક નથી, માટે એ વિકારો ચૈતન્યથી શૂન્ય છે, એટલે કે જડ છે. તેથી તેઓ કર્મપૂર્વક થતા હોવાથી, એટલે કે કર્મના નિમિત્તે થતા હોવાથી તેઓને પૂતગળમાં નાખ્યા છે. અને સૌ પ્રથમ સમ્યક દર્શન અને તેનો વિષય શું છે તે સમજવાની જરૂર છે. બાકી બધું તો થોથે થોથા છે. એટલે કે આ ભાવોને પૂતગળમાં નાખી અને ભગવાન આત્મા તો શુદ્ધ ત્રિકાળ જેવો છે તેવો જ રહે છે એ વાત સમજાવી, કે જે સમ્યક દર્શનનો વિષય છે, જે દ્રષ્ટિનો વિષય છે, જ્યાં દ્રષ્ટિ કરવાથી નિર્મળ પર્યાય થાય છે એ સમ્યક દર્શન છે. હવે પારા નંબર 217 ઉપર પહેલા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ ગાથામાં જે વાત આવી એના વિશે ગુરુદેવ કહે છે કે પહેલા ન્યાયથી સિદ્ધ કર્યું, તર્કથી સિદ્ધ કર્યું, એટલે યુક્તિથી સિદ્ધ કર્યું કે ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી નિર્મળ આનંદ પ્રભુ છે. આગમથી પણ એ વાત સિદ્ધ કરવામાં આવી અને અનુભૂતિથી પણ એ વાત સિદ્ધ થઈ છે, એટલે ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી નિર્મળ આનંદ પ્રભુ છે, તે અભેદ છે, તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે ચૈતન્ય સ્વભાવપૂર્વક નથી, કારણ કે ચૈતન્યમાં વિકાર નથી. ચૈતન્યમાં ક્યાં વિકાર છે? ચૈતન્યમાં વિકાર નથી. અને વિકાર નથી તો પછી એ વિકારપૂર્વક થાય કેવી રીતે? એટલે ચૈતન્યમાં વિકાર નથી તો એવા વિકારી ભાવ ક્યાંથી થાય? ન થાય. પરંતુ પુણ્ય પાપ આદિ ભાવના વિકાર પૂતગળ કર્મપૂર્વક જ થાય છે, એટલે કે કર્મના નિમિત્તે થાય છે, એના ઉદયોનું લક્ષ્ય કરતા થાય છે, માટે તેઓ ચૈતન્યથી રહિત જળ પૂતગળના જ છે એ રીતે યુક્તિથી કહેવામાં આવ્યું. ભગવાનના આગમમાં પણ તેમને નિશ્ચયથી પૂતગળના જ કહ્યા છે, તથા શુદ્ધ અભેદ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનાર ભેદ જ્ઞાનીઓને પણ અનુભૂતિના કાળે એ ભિન્ન જણાયા છે, આત્માથી જુદા જ દેખાયા છે. એટલે આમ યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે તેઓ પૂતગળ જ છે એમ સિદ્ધ થાય છે. હવે એને પૂતગળના કયા અને પર્યાયમાં વિકાર થાય છે ને, તો એના સંબંધી વધારે સ્પષ્ટતા કરવા માટે ફરીથી અહીંયા એક પ્રશ્ન લીધો નીચે 217માં પાના ઉપર, કે પર્યાયમાં વિકાર થાય છે ને એ શું છે? કે પૂતગળના કયા પણ એ પર્યાયમાં વિકાર તો થાય છે ને એ શું છે? એની સ્પષ્ટતા કરતા ગુરુદેવે કહે છે કે ભાઈ, પર્યાયમાં વિકાર થાય છે એ ચૈતન્યના પરિણામ નથી, કેમ કે તે ચૈતન્યમય નથી. જો જીવના પરિણામ છે છતાં એને ચૈતન્યના પરિણામ નથી એમ કહેવા પાછળનો આશય શું છે? કે દ્રષ્ટિનો વિષય બતાવો છે એટલો તો છે જ, પણ એ સિવાય એ પણ છે સાથે કે ચૈતન્યના પરિણામ એવા હોઈ શકે નહીં, જેવો સ્વભાવ હોય એવા જ પરિણામ હોય. કોઈ પણ દ્રવ્ય એના જેવા ગુણ હોય એવા ગુણ રૂપે પરિણમે, એટલે એ એનો સ્વભાવ કહેવાય. સોનું સોનાના ગુણ રૂપે પરિણમે એ એનો સ્વભાવ કહેવાય. એટલે સોનાના પરિણમનમાં એ કઈ લોખંડના પરિણમન જેવું હોય નહીં. સોનાનું પરિણમન જે છે એ સોના રૂપે જ થાય, કેમ કે એમાં સોનાના ગુણો છે, તો એ સોના રૂપે જ પરિણમન હોય. કોઈ પણ દ્રવ્ય એના ગુણો પ્રમાણે જ પરિણમન કરે એ એનો સ્વભાવ કહેવામાં આવે. અહીંયા ચેતન સ્વભાવ છે, અને ચેતન સ્વભાવ શુદ્ધ નિર્મળ જ હોય તો પછી એવા વિકારી પરિણામ ને ચૈતન્યના પરિણામ કઈ રીતે કહેવાય? કેમ કે એ ચેતનના ભાવે નથી. ચેતન ભાવ કેવો છે? એ તો જ્ઞાયક છે, આનંદનો ભાવ છે, એ અતિન્દ્રિય આનંદ રૂપે જ અનુભવાય, અતિન્દ્રિય આનંદ રૂપે જ હોય. એ જ્ઞાનની પર્યાય પોતે પોતાના સ્વરૂપને જાણે ત્યારે આનંદ સિવાય બીજું કંઈ હોય નહીં. જ્ઞાન અને આનંદ એ જ ચૈતન્યનો ભાવ છે. તો એવા ચેતનના ભાવ એ શુદ્ધ ભાવ છે, એ શુદ્ધ પર્યાય છે, શુદ્ધ પરિણામો થાય છે. જયારે અહીંયા જે ભાવ થયા છે એમાં તો એમાંનું કઈ નથી, એટલે એ ચેતનના નથી. દ્રવ્યને જુદું પાડવું છે એ વાત તો બરાબર છે, પણ ખરેખર જોવા જઈએ તો આ પરિણામો જે ભાવ થવા, રાગ દ્વેષના ભાવ થવા, 29 પ્રકારના કોઈ પણ ભાવ કયા, એ ભાવ ખરેખર ચેતનના ભાવ કરતા જુદા છે. આ વાતને પણ સાથે આપણે સમજવી પડશે. આપણે એમ કહીએ પણ વિચાર કરતા નથી, કમ્પેરિઝન કરીએ, એની તુલના કરીએ તો ખ્યાલ આવે કે જે ભાવ પરના લક્ષે થાય છે એમાં શું છે અને સ્વના લક્ષે જે થાય છે એમાં શું છે. બંને તદ્દન જુદા જુદા પ્રકારના છે, એ ઉત્તર દક્ષિણ જેવું છે, એમાં કોઈ સમાનતા નથી, એમાં કોઈ સમાનતા નથી. થાય છે તો જીવની પર્યાયમાં, બંને ભાવ જીવની પર્યાયમાં થાય છે, પણ એ ભાવ અને આ ભાવ, ભગવાન આત્માનું લક્ષ કરતા જે ભાવ થાય એમાં આનંદનો અનુભવ થાય, અને પરનું લક્ષ કરતા જે ભાવ થાય એમાં તો આકુલતા થાય, આત્મપ્રદેશોનું કંપન થાય, એ તો દુઃખમય છે, એને કારણે તો બંધ થાય, આશ્રવણે બંધ થાય. જ્યારે પેલા ભગવાન આત્માને શરણે જઈને એનો આશ્રય કરતા, એનું લક્ષ કરતા જે શુદ્ધ પરિણામ થાય છે એમાં તો આનંદનો અનુભવ થાય અને નિર્જરા થાય. બંને તદ્દન વિરુદ્ધ છે. એટલે આ ભાવ ભલે ચેતન જેવા દેખાતા હોય પણ એ ચેતનમય નથી, ચેતનના ભાવ નથી, એને એટલા માટે અચેતન કહી દીધા. એ વિકાર પુદ્ગલ કર્મપૂર્વક થતા હોવાથી અચેતન છે, એટલું જ નહીં પણ એની જાત જ જુદી છે, એની જાત જ જુદી છે, એ ચેતનમય નથી, એ પરિણામ ચૈતન્યના પરિણામ નથી, કેમ કે તે ચૈતન્યમય નથી, સ્વભાવપૂર્વક નથી, આત્માનો સ્વભાવ એવા એ નથી. એટલે એ વિકાર પુદ્ગલ કર્મપૂર્વક થતા હોવાથી અચેતન પૂદગલ છે. યુક્તિની સાથે સાથે બીજી રીતે વિચાર કરીએ છીએ તો પણ એ સમજાય છે કે ના ના, એ ભાવ આત્માના હોઈ શકે જ નહીં. જો તે જીવના ભાવ હોય તો તે નીકળે નહીં, એટલે જાય નહીં, સદાય રહે, બધી અવસ્થામાં રહે, પણ એમ તો થતું નથી. સદાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં રહેવા જોઈએ, પણ એમ તો એ રહેતા નથી, એ નીકળી જાય છે. સિદ્ધની અવસ્થા થાય, સિદ્ધની પર્યાયમાં એ ભાવ હોતા નથી, એ સર્વથા નીકળી જાય છે. અને ભેદ જ્ઞાનીઓએ પણ એ એવું જ અનુભવ્યું છે કે જ્યારે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે પણ એવા ભાવો તદ્દન ભિન્ન રહી જાય છે. જો રાગ અને ભેદ જીવના હોય તો સ્વ અનુભવમાં તેઓ આવવા જોઈએ, પણ એમ તો બનતું નથી, તેથી તેઓ અચેતન જ છે. પરમ આગમ પણ એમ જ કહે છે, તેથી રાગાદી ભાવો જીવના નથી, પૂદગલના જ છે એમ સિદ્ધ થાય છે. એ ચેતન નથી એ વાત આપણે કરી, અને થાય છે જીવની પર્યાયમાં, તો પાછો પ્રશ્ન થાય છે કે જો તેઓ ચેતન નથી તો પછી તેઓ કોણ છે? ભાવ તો થયા ને જીવની પર્યાયમાં, ને તમે કહો છો ચેતન નથી, એ વાત પણ અમને બેસે છે, કેમ કે ચેતનના ભાવો જુદા પ્રકારના હોય તો પછી એ કોણ છે? કેમ કે આ જ્યાં સુધી બરાબર યથાર્થ સમજાશે નહીં ત્યાં સુધી જીવને ભૂલ પડવાનો સંભવ છે, એ વિકારી ભાવોને પોતાના ભાવ માની લેશે. એટલા માટે ઘણી સ્પષ્ટતા કરી છે કે ભાઈ જો સાંભળ, એ ચેતન નથી, એ ચેતન નથી, પણ શું છે એ વિશે તું સાંભળ, કે જીવની પર્યાયમાં તેઓ છે, તેથી વ્યવહારથી તેઓ જીવના છે એમ કહેવામાં આવે છે, નિશ્ચયથી તેઓ જીવના નથી, એ માત્ર પર્યાયમાં છે, ક્ષણિક છે, અને એવા ભાવો છે તે વ્યવહારથી જીવના છે એમ કહેવામાં આવ્યું છે, એટલે તને આ ગૂંચવાળો થાય છે. ખરેખર નિશ્ચયથી એ જીવના નથી, એટલે એના સ્વભાવ ભાવ સાથે કોઈ સંબંધ નથી, એવા ભાવોનો આત્માના સ્વભાવ ભાવ સાથે ખરેખર કોઈ સંબંધ નથી. આ વાત પકડાય તો અન્ય ભાવોથી છૂટવાનું થાય, તો પછી નિર્ણય થાય, નક્કી થઈ જાય કે આ આત્મા સિવાય, આત્માનું લક્ષ કરવા સિવાય બીજે લક્ષ કરતા જે કોઈ ભાવ થાય છે એ મારા નહીં, એ ભાવ મારા નહીં. આ વાતનો પાકો નિર્ણય થાય, એ વાતનો પાકો નિર્ણય અહીંયા કરાવે છે. શું કહે છે ગુરુદેવ? કે જીવની પર્યાયમાં થાય છે એટલે વ્યવહારથી તેઓ જીવના છે એમ કહેવામાં આવે છે, પરંતુ નિશ્ચયથી તેઓ જીવના નથી, તેઓ પૂદગલ કર્મપૂર્વક થાય છે, તેથી નિશ્ચયથી તેઓ પૂદગલ જ છે. દ્રવ્ય ગુણમાં તો વિકાર છે જ નહીં, અને પર્યાયમાં જે વિકાર છે તે અનાદિ અનંત પર્યાયમાં કાયમ રહેતો નથી. એ વિકાર એક સરખો રહેતો નથી અને એ રહેતો પણ નથી. તમે ક્રોધ કરો તો ક્રોધનો ભાવ જેટલો સમય રહ્યો એ બધા સમયની અંદર જે પરિણામ થયા છે ક્રોધને કારણે, એ બધા સમય, એ પર્યાયો બધી એક સરખી નથી. એમાં પણ ક્રોધ વધતો ઓછો છે. પહેલા જેટલો ક્રોધ હતો એ બીજા સમય કદાચ એનાથી વિશેષ, ત્રીજા સમય એનાથી વિશેષ, ચોથા સમય એનાથી વિશેષ, અને પછી ઘટતા ક્રમમાં પણ હોય ને પછી બંધ પણ થઈ જાય, ઓછો થઈ ગયો હોય. એટલે એક સરખું તો રહેતું જ નથી અને પછી એ રહેતો પણ નથી. એટલે એવા પરિણામો, એવી પર્યાયો ટકતી નથી. એટલે એ વિકાર જીવનો નથી, ભૂતગલ જ છે. કેમ કે કારણ જેવું હોય, જેવું કારણ હોય એવું કાર્ય આવે ને. અહીંયા કારણ ભૂતગલ કર્મને કારણ કહ્યું છે, એટલે એ રાગાદી એનું કાર્ય છે, એ વાત જ બરાબર બેસે છે. એટલે આત્મામાં એ વાત નથી. પણ અહીંયા એક વાત બીજી લીધી સાથે સાથે, કે આ ઉપરથી કોઈ એમ માની લે કે જુઓ કર્મને લઈને રાગ થાય છે ને, તો એમ નથી. કર્મને લઈને રાગ થાય છે એમ નથી, કર્મને લઈને રાગ થાય છે એમ નથી. તું યથાર્થ વાત સમજ્યો નથી ભાઈ, ગુરુદેવ કહે છે કે ભાઈ તું બરાબર સમજ્યો નથી. કર્મને લઈને વિકાર થાય છે એમ નથી, કર્મ છે માટે રાગ થાય છે એમ છે જ નહીં. તો પછી કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. કર્મ એને એવા જ રાગ ભાવ કરાવે, દ્વેષ ભાવ કરાવે એમ નથી. જીવદ્રવ્યની પર્યાયમાં વિકાર કે અપરાધ થયો, જીવદ્રવ્યની પર્યાયમાં જે વિકાર થયો, જે અપરાધ છે, એ પોતાથી જ થાય છે, કર્મને કારણે થાય છે એમ નથી. કર્મ એનું નિમિત્ત કારણ છે, એનું લક્ષ્ય કરે છે તો થાય છે, અને એનું લક્ષ્ય નથી કરતો તો એ કર્મ એને માટે નિમિત્ત તરીકે રહેતા પણ નથી. મહાપુરુષોને પણ એવા ઉદયો આવે છે, કર્મના ઉદયો તો વર્તે છે, પણ એ એમને માટે નિમિત્ત કારણ નથી બનતા. કેમ કે પોતે પોતાના સ્વભાવ ભાવમાં રહ્યા છે, આત્માનું લક્ષ્ય કરીને રહ્યા છે, તો એમને માટે એ નિમિત્ત કારણ નથી બનતા. જે એનું લક્ષ્ય કરે છે એને એ નિમિત્ત છે, એને એ નિમિત્ત છે. જે એનું લક્ષ્ય નથી કરતો એને એ નિમિત્ત થતું નથી. કર્મના ઉદયો તો છે જ, પણ કર્મના ઉદયો નિમિત્ત ક્યારે થાય? કે એનું લક્ષ્ય કરવામાં આવે તો નિમિત્ત થાય ને. કર્મનો ઉદય આવ્યો, એક સંયોગો સર્જાયા, એક પ્રકારના સંયોગ સર્જાયા છે. જેમ કે અસાતા વેદનીનો ઉદય આવ્યો તો પછી એ અસાતા તરીકે એ આવ્યું છે, એવા સંયોગો થયા છે, દુઃખ છે, પીડા છે, બધું છે. પણ એનું લક્ષ્ય એ કરી અને આરધ્યાન નથી કરતો તો, એ પોતે પોતાના સ્વભાવમાં ઉતરી જાય છે તો પછી એને કોઈ ભાવ વિભાવ ભાવ થતા જ નથી, એ નિર્જરા કરે છે. કર્મનો ઉદય આવ્યો છે અને મિલિયન ડોલર મળ્યા છે, પણ એનું એ લક્ષ્ય જ નથી કરતો તો, અને પોતે પોતાના સ્વભાવમાં વર્તે છે તો. એટલે એ રીતે જો વિચાર કરવા જઈએ કે પોતે જો સ્વભાવમાં વર્તે છે તો પેલા ઉદય ભાવ છે એ નિમિત્ત થતા જ નથી. એટલે જીવની પર્યાયમાં જે વિકાર કે અપરાધ થાય છે તે પોતાથી થાય છે, તે અપરાધ પોતાનો જ છે, પરંતુ તે સ્વભાવનું કાર્ય નથી. પોતાના મૂળ આત્મદ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય એનું એ કાર્ય નથી, એમ અહીંયા ખાસ સમજણ પાડવી છે. એ આત્માથી જુદું છે, અને કર્મ અને કારણે થાય છે તો કર્મ એમાં નિમિત્ત કારણ છે. એ પરિણામો સ્વયં એના પોતાના કારકોથી થાય છે, એના છએ છ કારણો, છએ છ કારકો એના પોતાના, એ વાત છે. એટલે જીવદ્રવ્યની પર્યાયમાં વિકાર અપરાધ જે થાય છે તે પોતાથી જ થાય છે, તે અપરાધ પોતાનો જ છે, પરંતુ તે સ્વભાવનું કાર્ય નથી. પ્રમાદ પોતાનો છે, અજ્ઞાન પોતાનું છે, મિથ્યાત્વ પોતાનું છે, પોતાનો પુરુષાર્થ ઊંધો છે, ઊંધી માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, અને દ્રષ્ટિ પર તરફ ગઈ છે ત્યારે આવું જ હોય છે. જો એ બધું છોડીને પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે અને માત્ર ભગવાન આત્મા પોતે છે, એ ભાવે જ જો પરિણમે છે તો આમાંનું કંઈ રહેતું નથી. 29માંનો એક પણ ભાવ હોતો નથી. એટલે એ એનું પોતાનું જ કાર્ય છે, એ સ્વભાવનું કાર્ય નથી. એ અપરાધ પોતાનો કયો, પણ એ પોતાનો અપરાધ પર્યાયમાં. એમ નથી કે એ દ્રવ્યમાં કોઈ ગુણ પડ્યો છે માટે થાય, એટલે સ્વભાવનું એ કાર્ય નથી, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. ભગવાન આત્મા તો ત્રણેકાળ નિરઅપરાધ સ્વરૂપ, નિરઅપરાધ સ્વરૂપ એટલે અપરાધ વિનાના સ્વરૂપે જ છે, નિરાકુળ આનંદમય છે, નિર્મળ આનંદમય ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી વસ્તુ છે. એનું કાર્ય એ અપરાધ કે વિકાર કેવી રીતે હોય, ન જ હોય. એ નિરઅપરાધ સ્વભાવમાંથી, સ્વભાવ જ એવો અપરાધ વિનાનો હોય તો એમાંથી પછી એવા અપરાધ કે વિકાર કેવી રીતે જન્મ પામે, એવા અપરાધને વિકાર કેવી રીતે થાય? ન જ થાય. પર્યાયમાં એ વિકાર થાય છે, અને થાય છે તો પોતાથી. પોતાથીનો અર્થ એવો નથી કે એનો સ્વભાવ કે દ્રવ્ય, એમ નહીં. પોતાથી થાય છે એનો અર્થ કે પોતાની પર્યાયમાં સ્વયં થાય છે, પોતાની જન્મ ક્ષણ છે તેથી થાય છે. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે કે કઈ રીતે, કઈ જગ્યાએ, કેમ એ ભાવ થાય છે. કેટલી બધી સ્પષ્ટતા કરી છે. પોતાથી થાય છે એનો અર્થ એમ નથી કે એના સ્વદ્રવ્યમાં કોઈ ગુણ પડ્યો છે માટે થાય છે, એમ નહીં. પોતાથી થાય છે એટલે પોતાના ઊંધા પુરુષાર્થને કારણે, પોતાના પ્રમાદને કારણે, પોતાના સ્વરૂપથી એ ચ્યુત થઈને બહારમાં રખડે છે માટે થાય છે, અને એ પોતાની જન્મક્ષણ છે તેથી થાય છે. પરંતુ પૂતગલ કર્મના નિમિત્તના લક્ષ્ય થાય છે. પૂતગલ કર્મ એને કરાવે છે એમ નથી, પણ પૂતગલ કર્મના ઉદયો આવ્યા છે એને માટે નિમિત્ત કારણ બને છે. જો એ એવા ભાવ કરે છે તો એ નિમિત્ત કારણ બને છે, અને જો એવા ભાવ નથી કરતો તો પૂતગલ કર્મના ઉદયો ગમે તેટલા આવ્યા હોય તો એ શું છે? એ તો પોતે પોતાના શુદ્ધ ભાવે રહી શકે છે. તો આ રીતે ઘણી સ્પષ્ટતાઓ અહીંયા થઈ છે, અને આગળ પણ અહીંયા વાત જે ગાથામાં આવી હતી એ પણ વાત લીધી છે અહીંયા, કે જેમ જવ કારણ છે તો તેનું કાર્ય પણ જવ જ છે, તેમ પૂતગલ કર્મપૂર્વક થયેલું વિકારનું કાર્ય પણ પૂતગલ જ છે. માટે રાગાદી પૂતગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ થયું. એટલે એવો એવો મનમાં ભાવ લાવી અને આત્મા કઈ રીતે શુદ્ધ છે એનો ખ્યાલ આવે છે કે આત્મા તો શુદ્ધ જ છે, આત્માના એ ભાવ હોઈ શકે નહીં. હવે પાના નંબર 220 ઉપર બહુ મહત્વની વાત ગુરુદેવે કરી છે, ઘણી સ્પષ્ટતાઓ બધી થઈ ગઈ. હવે જે વાત છે એના ઉપર આવીએ. જે બોધની વાત છે એ વાત અહીંયા ગુરુદેવે કરી છે 220 પાના ઉપર પેરેગ્રાફ 3 ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શુભ આચરણથી જીવને ધર્મ થાય એ વાત અજ્ઞાનીને એવી અતિશયપણે દ્રઢ થઈ છે કે ત્યાંથી ખસવું એને કઠણ પડે છે. એને શુભ આચરણથી ને શુભ ભાવથી ધર્મ થાય એ વાત એટલી બધી પકડાઈ ગઈ છે કે એ વાત છોડવાનું એને બનતું નથી, એને બહુ કઠણ પડે છે. એને એમ છે કે આ શુભભાવ એ જ ધર્મ છે, એટલે ત્યાંથી એને છોડી અને શુદ્ધભાવમાં જવાનું થતું જ નથી, એનો પુરુષાર્થ સાચો થતો જ નથી. એ શુભભાવમાં ને શુભભાવમાં જ રહી જાય છે. એને મન પ્રશ્ન થાય છે કે શુભભાવને તમે ધર્મ નથી કહેતા, જો તમે શુભભાવને ધર્મ નથી કહેતા તો શું પછી આ ખાવું પીવું અને મોજ મજા કરવી એ ધર્મ છે? એને ઊંધો પ્રશ્ન થાય છે. એના મનમાં એમ થાય છે કે જો આ દયાદાન વ્રત તપના ભાવ શુભભાવ તમે કયા એ જો ધર્મ નથી તો શું પછી ખાવું પીવું અને મોજ મજા કરવી એ જ રહી જશે? તો પછી કેમ આવું એને પ્રશ્ન આવો કેમ થાય? કેમ કે એને ક્યારેય શુદ્ધ ભાવનો વિચાર કર્યો જ નથી. અજ્ઞાનીને શુભ અને અશુભ બે જ ભાવનો ખ્યાલ છે, એટલે જો એને આપણે શુભ ભાવ છોડવાની વાત કરીએ તો એ હંમેશા શું વિચાર કરશે? અશુભ ભાવનો વિચાર કરશે કે તો અશુભ ભાવમાં જવું. જેને શુદ્ધ ભાવનો કોઈ વિચાર વિકલ્પ કે કલ્પના પણ નથી કે શુદ્ધ ભાવ શું છે, એવા અજ્ઞાની મૂંઢ મિથ્યા દ્રષ્ટિઓને માત્ર બે ભાવનો જ ખ્યાલ છે કે શુભ ભાવ અને અશુભ ભાવ. શુભ ભાવ જે છે એને એ ધર્મ માને, અને શુભ ભાવને છોડીશું તો પછી કે અશુભ ભાવ જ રહેશે, એવી એની મિથ્યા માન્યતા છે. એટલા માટે આવા ઊંધા પ્રશ્નો થાય. શું થાય કે એને એમ કહીએ કે ભાઈ દયા દાન વ્રત તપના ભાવ છે એ ધર્મ નથી, માત્ર શુભ ભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે. તો એ પહેલો પ્રશ્ન એમ જ કરશે કે તો શું અમારે એ બધું છોડી દેવું અને પછી ગમે તેમ ખાવું પીવું અને મોજ મજા કરવી? એને શેનો વિકલ્પ આવ્યો? અશુભનો. શુભ છોડવાનું કહ્યું એટલે એને વિકલ્પ શું આવ્યો? અશુભનો. કેમ એમ થયું? કેમ કે એને શુદ્ધ ભાવનો કોઈ ખ્યાલ જ નથી, કોઈ કલ્પના જ નથી કે જગતમાં શુદ્ધ ભાવે પરિણમતા જીવો અત્યારે વર્તમાનમાં પંચમ કાળમાં પણ છે. એણે એવા જીવો જોયા નથી, એવા જીવોનો સંપર્ક કર્યો નથી, એટલા માટે એને એ વાત જ બેસતી નથી કે શુદ્ધ ભાવ જેવી કોઈ વસ્તુ છે. એટલે જ્યારે જ્યારે અશુભ ભાવ શુભ ભાવ છોડવાની વાત કરીએ ત્યારે એ અશુભ ભાવની જ વાત લઈને બેસી જાય. અશુભ ભાવ છોડીને શુભમાં જવું એને ધર્મ માને. શુદ્ધ ભાવ નો તો કોઈ વિકલ્પ જ નથી. એને એમ પણ નથી થતું કે પોતે શુભ ભાવમાં જઈ શકે છે એ વાત એને બેસતી નથી. કદાચ શુદ્ધ ભાવની વાત આવતી હોય તો એને શુદ્ધ ભાવની ખબર હતી, એમ માને કે શુદ્ધ ભાવમાં તો ભગવાન કેવળી ભગવાન જ હોય, આપણે ન હોઈએ. અત્યારે વર્તમાનમાં આ રીતે જ ધર્મની પ્રરૂપણા થઈ રહી છે કે ભાઈ એ વાત હમણાં રહેવા દો, નિશ્ચયની વાત રહેવા દો, શુદ્ધ ભાવની વાત હોય નહીં. હમણાં તમે હમણાં આટલું કરો, શુભ કરો, વ્રત કરો, તપ કરો, દયા કરો, દાન કરો, આવું સમજાવવામાં આવે. જો એ નહીં કરો તો તમે અશુભ ભાવમાં જશો. અરે એવું થોડું છે ભાઈ, શુભ ભાવ છોડીને માત્ર શુભ ભાવ છોડીને માત્ર અશુભમાં જ જવાય? અરે શુદ્ધમાં પણ જવાય છે. તમને શુદ્ધ ભાવનો પરિચય થાય, શુદ્ધ ભાવ કેવો છે, શુદ્ધ ભાવ કોના લક્ષે થાય, કઈ રીતે થાય, એ જો સમજાયું હોય તો શુભ ભાવને છોડીને શુદ્ધમાં જરૂર જવાય. અને જ્ઞાની પુરુષોએ આમ જ કર્યું છે. જ્ઞાની પુરુષો શુભને છોડીને કોઈ અશુભમાં ગયા જ નથી. જ્ઞાની પુરુષો, મહાપુરુષો શુભને છોડીને શુદ્ધમાં ગયા છે. અને એ જ્ઞાની પુરુષોનો આત્મા અને આપણો આત્મા એમાં કોઈ ફેર નથી. એ જ રીતે આપણે પણ શુભને છોડીને શુદ્ધમાં જઈ શકીએ એવા સક્ષમ છીએ. શુભને છોડીને અશુભમાં જવાની વાત તો છે જ નહીં, ગુરુદેવે ક્યારેય એમ કહ્યું નથી. શુભને શુદ્ધના લક્ષ્ય છોડવાની વાત કરી છે. તોય પાછા પ્રશ્ન કરે કે શું અમારે શુભ ન કરવું? ઊંધા પ્રશ્ન કરે. પણ કરવાનો પ્રશ્ન જ નથી ભાઈ. તું શુદ્ધ ભાવ સ્વરૂપ છો તો તું તારા શુદ્ધ ભાવમાં જા, એ જ તારું કાર્ય છે. અને બાકી બીજા બધા જે છે એ તારા કાર્ય કરતા જુદા છે, એટલે વિભાવ છે. પણ જેને સમજવું હોય એને આટલી ધીરજ હોવી જોઈએ ને સમજવાની. એક પ્રવચન સાંભળવા ગયો હોય ભૂલે ચૂકે, સોનગઢમાં બેઠો હોય, અને એમાં જયારે ગુરુદેવ આમ બોલે કે ભાઈ શુભ ભાવ જે છે એ બંધનું કારણ છે, એ ધર્મ નથી, બસ ત્યાંથી એ વિચાર શરૂ કરે કે આ તો વ્રત દયા દાનના ભાવને ઉડાડી દીધા. ઉભો થઈ જાય, બીજી વખત સાંભળવાય જાય નહીં. અને એ વાત આવી ત્યારથી આગળ બીજું વાક્ય બોલાયું હોય એના ઉપર વિચાર પણ ના કરે કે શુદ્ધ ભાવમાં જવા માટે આ વાત કરવામાં આવી છે, તો વિચાર જ ના કરે. એને કલ્પના જ નથી શુદ્ધ ભાવની, એટલે શું કરે? બિચારા અજ્ઞાનીઓ આવા જ પ્રશ્ન પૂછે. એને એમ ખબર નથી પડતી કે આ શુભ અને અશુભ બંને ભાવો અશુદ્ધ છે, એનાથી જુદો શુદ્ધ ભાવ છે. અને મહાપુરુષો, જ્ઞાની પુરુષોએ શુદ્ધ ભાવની પ્રરૂપણા કરી છે, એ જ જીવનો સાચો ભાવ છે, સત્ય ભાવ છે, સમ્યક ભાવ છે. અને એવા ભાવે વર્તવું, એવા ભાવે પરિણમવું, અને એને કારણે જે પર્યાય થાય, પરિણામ આવે, એ શુદ્ધ નિર્મળ પરિણામ થાય, એ જીવનો પોતાનો હક છે, જીવનું પોતાનું મૂળ સ્વરૂપ છે. અને એ સહજ છે, એ સહજ છે, બીજું બધું અઘરું છે. એ સહેલું અને સહજ છે. ગુરુદેવ બહુ સરસ વાત કીધી છે કે શુભ ભાવને તમે ધર્મ નથી કહેતા તો શું ખાવું પીવું અને મોજ મજા કરવી એ ધર્મ છે? આવા પ્રશ્નો લોકો કરે. હવે શું કરવું બોલો? અરે પ્રભુ, તું શું કહે છે એ વાત અહીંયા છે જ નહીં. અશુભમાં જવાની વાત તો ક્યાં છે? ખાવા પીવામાં જે શરીર આદિની ક્રિયા છે, એ ક્રિયા એ તારી નથી, એ જળની છે. અને એને તો તું કરી શકતો નથી. ખાવા પીવા અને મોજ મજાની તું વાત કરે છે ને, એ ક્રિયા એ શરીરની છે, થવાની ત્યારે થાય છે, એને તો તું કરી શકતો નથી. માત્ર એવા ભાવ કરે છે એ અશુભ ભાવ છે. ખાવા પીવાનો જે રાગ છે એ અશુભ ભાવ છે, અને એનાથી તો કોઈ ધર્મ થતો જ નથી, એટલે એની તો વાત જ નથી. પરંતુ જે વ્રત, તપ, ઉપવાસ આદિનો ભાવ છે તે પણ શુભ ભાવ છે, શુભ રાગ છે. અને એ શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે છે, એને કારણે પુણ્યનો બંધ પડે છે. એટલે શુભાશુભ બંને, શુભ અને અશુભ બંને, શુભાશુભ એટલે શુભ અને અશુભ બંને પ્રકારના એ રાગ સ્વયં થયેલા ચૈતન્યના વિકાર છે. એ ચેતનના સ્વરૂપમાં નથી અને ચેતનમય નથી, ચૈતન્યના સ્વરૂપમાં નથી અને ચેતનમય નથી. સ્વભાવની દ્રષ્ટિથી જોતા તેઓ ચૈતન્યથી ભિન્ન જણાય છે. એટલે શું કરવું એનો જવાબ પણ ગુરુદેવે બહુ સરસ રીતે આપ્યો. શું સમજવાનું હતું એ પણ બરાબર સમજાવ્યું. હવે છેલ્લે અહીંયા કહે છે કે હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? હવે મૂળ વાત ઉપર આવ્યો. આ બધું જીવ નથી એ વાત એને બધી બેસી ગઈ છે. હવે એ વાત ઉપર આવે છે. કરે આ વાત તો બરાબર અમને સમજાય, પણ હવે જીવ કોણ છે? રંગ, ગંધ, સ્પર્શ, રસ, શરીર, સંસ્થાન, સંહનન, વર્ગ, વર્ગણા અને કર્મ, આ બધાને રંગમાં લઈ લીધા. એ રંગમાં જાય છે, એ મૂર્તિકપણાના બધા ભાવો છે એ બધાને રંગમાં લીધા, એટલે વર્ણમાં લીધા. વર્ણાદિક શબ્દ હતો ને, વર્ણાદિક, એ વર્ણાદિકમાં આ બધું આવી ગયું. એ ઉદગલના મૂર્તિકપણાના જે ભાવ એ બધા લીધા. અધ્યવસાન, રાગ, દ્વેષ, સંકલેશ, વિશુદ્ધિના સ્થાનો, એ બધા રાગમાં જાય છે. અને સંયમ, લબ્ધિ સ્થાન, માર્ગના સ્થાન, જીવ સ્થાન, ગુણ સ્થાન, એ બધા ભેદમાં જાય છે. એ બધામાં ભેદ છે ને, સંયમ, લબ્ધિ સ્થાન, માર્ગના સ્થાન 14, ગુણ સ્થાન, જીવ સ્થાન 14 પ્રકારના ગુણ સ્થાન, આ બધા જે છે એમાં ભેદ કરીને દર્શાવવામાં આવે છે ને, એ ભેદ રૂપે છે. એટલે એ બધા ભેદમાં જાય છે. એટલે રંગ, રાગ અને ભેદ એમ ત્રણ ભાગ પાડ્યા. એ ત્રણ ભાગની અંદર એ 29 પ્રકાર સમાય છે. એટલે એ બધા રંગ, રાગ અને ભેદમાં એ બધા 29 બોલ સમાઈ જાય છે. હવે એ પૂછે છે કે આ રંગ, રાગ અને ભેદના ભાવો એ જીવના નથી, એ જીવ પણ નથી, તો પછી જીવ કોણ છે? રંગ, રાગ અને ભેદના ભાવ જીવ નથી એમ જેને લક્ષમાં આવ્યું એને હવે પ્રશ્ન થાય છે કે તો પછી જીવ કોણ છે? અને એ જીવ કોણ છે એના ઉત્તર રૂપે આ 41મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે. કળશ 41 આપણે લઈએ. અનાદ્યનંતમ અચલમ સ્વસંવેદ્યમ ઇદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચ્ચૈ ચકચકાયતે. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે અનાદિ અનંતમ અચલમ, એ ત્રણેય શબ્દ બહુ સરળતાથી સમજાય એવા છે. એમાં કહે છે કે જે અનાદિ છે અર્થાંત કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, જે અનંત છે અર્થાંત કોઈ કાળે જેનો વિનાશ નથી, જે અચળ છે અર્થાંત જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચલાચલ થતું નથી. ત્રણ શબ્દો મહત્વના છે. અનાદિ, જે અનાદિ છે, જેની આદિ નથી. આદિ નથી એટલે એની ઉત્પત્તિ નથી, ક્યારે એ ઉત્પન્ન થયું છે એમ નથી. છે છે ને છે, છે એટલે છે, છે એટલે છે, વર્તમાનમાં છે, ભૂતકાળમાં પણ હતું, એની પહેલા પણ હતું, એની પહેલા પણ હતું. તો ભૂતકાળમાં ક્યાં સુધી તમે ભૂતકાળમાં જશો કે એની કોઈ આદિ જ નથી, એ ઉત્પન્ન થયું એવું છે જ નહીં, એટલે અનાદિ છે. એટલે કોઈ કાળે ઉત્પન્ન થયું જ નથી, અને જે વસ્તુ ઉત્પન્ન નથી થઈ તો એનો વિનાશ પણ હોઈ શકે નહીં. અનંતમ, જે અનંત છે એટલે કોઈ કાળે જેનો નાશ થતો નથી, તત્વનો નાશ થતો નથી. એ સાયન્સ કહેતું હોય ત્યારે તો આપણે સ્વીકારીએ, પણ અહીંયા ધર્મમાં વાત આવે ને ત્યારે અઘરું પડે. સાયન્સમાં એમ કહ્યું હોય કે કોપર સલ્ફેટ થાય ત્યારે પણ એ કોપર નાશ નથી પામતું, એમાંથી કોપર પાછું મેળવી શકાય છે. કોપર છે એ ધાતુ છે અને કોપર સલ્ફેટ છે એ પાવડર છે, છતાંય એમાં ક્યાંય કોપર ધાતુ દેખાતી નથી, એના કોપરના ગુણો પણ આપણને દેખાતા નથી, ધાતુના ગુણો. તે છતાંય આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ કે ના, પણ કોપર તો છે જ એમાં, કેમ કે એમાંથી પાછું કોપર સલ્ફેટ મેળવી શકાય છે. એટલે મૂળ તત્વ કોપર એનો તો નાશ થતો જ નથી. જગતમાં એ સંયોગી પદાર્થો છે એટલે સંયોજન થાય છે, એટલે એ બદલાયેલા દેખાય છે, પણ એનો નાશ નથી થતો, કોપર નાશ નથી પામતો. આ વિજ્ઞાન સમજાવે એટલે આપણે સમજીએ, પણ એ વિજ્ઞાન જે સમજાવે છે એ સમજતો હમણાં છેલ્લા 50-100 વર્ષથી જ થઈ, 101 વર્ષથી જે વાત તો આવી છે, વિજ્ઞાને તો હમણાં શોધી કાઢ્યું. પ્રભુ, જૈન દર્શનમાં તો આ વાત અનાદિની છે. અનાદિની એટલા માટે કે જીવ જ્યારથી છે ત્યારથી એ વાત છે. જીવ જ્યારથી છે ત્યારથી તીર્થંકર ભગવાન થાય છે, કેવળી ભગવાન થાય છે, અને એમના જ્ઞાનમાં આ વાત આવેલી છે. એટલે આ વાત તો અનાદિની પડી છે. શું પડ્યું છે? કે દ્રવ્યનો નાશ થતો નથી, એટલે કોઈ કાળે એ ઉત્પન્ન થતું નથી અને એ અનાદિ અનંત છે, અર્થાત એ કોઈ કાળે એનો વિનાશ થતો નથી. આ જીવ દ્રવ્યની વાત ચાલે છે પ્રભુ. અહીંયા કેવું છે જીવ દ્રવ્ય? એ જીવ કેવો છે? તો કે અનાદિનો છે, અનંત કાળથી છે અને અનંત કાળ સુધી રહેવા વાળો છે, એનો કોઈ નાશ થવા વાળો નથી. અચલમ એટલે જે અચલ છે, અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ થયો નથી. ચલિત શું નથી થતું? એનું ચેતનપણું ચાલી જતું નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી. ચૈતન્યપણું એ ચૈતન્ય લક્ષણથી જીવ છે, એ ચૈતન્ય લક્ષણમાં કોઈ ફેરફાર થતો નથી, એમાં એ કંઈ અન્ય રૂપ થાય એવું નથી. કેમ કે એનો ગુણ છે, એ જ્ઞાન દર્શન સ્વભાવી છે, એ ચેતનપણું છે. એ જીવ દ્રવ્ય ચેતનપણાથી ક્યારેય જુદું થયું નથી. ભગવાન આત્મા અને જ્ઞાન એ ક્યારેય જુદા થઈ શકે નહીં. એટલે ચેતનપણાથી એ અન્ય રૂપ ચળાચળ થતું નથી. અને આગળ કહે છે સ્વસંવેદ્યમ, એટલે જે સ્વસંવેદ્ય છે, અર્થાંત જે પોતે પોતાથી જ જણાય છે, પોતાથી જ જણાય છે, સંવેદનમાં આવે એવો છે. વેદન ગુણ આત્માનો છે, આપણે એકવાર વાત કરી છે એના વિશે. આત્માનો ગુણ છે, એમાં એ વેદાય છે, એ અનુભવમાં આવે છે. જ્ઞાન જે છે એમાં એ અનુભવાય છે. શું? ભગવાન આત્મા. બીજી કોઈ રીતે એ કંઈ ખ્યાલમાં આવે એવો નથી. એ અનુભવ ગમ્ય છે, એ ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એવો નથી. અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે, એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે. અને કોનાથી અનુભવમાં આવે? સ્વથી, પોતાથી જ, પોતાથી પોતાને ઇન્દ્રિયો વિના જણાય એવો છે. એટલે સ્વસંવેદ્ય છે, સ્વસંવેદ્ય છે, અર્થાત જે પોતે પોતાથી જ જણાય છે, બીજી રીતે કોઈ રીતે જણાતો નથી. ઇન્દ્રિયો દ્વારા આ જીવને જાણવાનું થાય છે એવી મૂર્ખ માન્યતા વર્તે છે ને, કે ઇન્દ્રિયો દ્વારા જ એ જ્ઞાન કરે છે, એટલે એને અતિન્દ્રિયપણે શું અનુભવી શકાય એનો ખ્યાલ નથી, એની કલ્પના નથી. એટલે એવો એ હંમેશા પ્રશ્ન પૂછે કે ક્યાં છે આત્મા, બતાવો. એને આત્માને પકડવો છે અને એને આત્માને જોવો છે, પણ એને આત્માને અનુભવવો નથી. આત્મા અતિન્દ્રિયપણે અનુભવાય છે, જ્ઞાની પુરુષોએ એવું અનુભવ્યું છે, એ વાતનો સ્વીકાર કરી અને એને એવા અનુભવમાં જવું નથી, એને એવો અનુભવ કરવો નથી, એને વાતો કરવી છે. એટલે એ એમ કહે છે કે બતાવો આત્મા ક્યાં છે. ભાઈ એ સ્વસંવેદ છે, અર્થાત એ પોતે પોતાથી જ જણાય છે. અને સ્ફુટમ જે પ્રગટ છે, અર્થાંત છૂપું નથી, એ પ્રગટ છે ભાઈ, એ દેખાતો નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા દેખાતો નથી, કેમ કે ઇન્દ્રિયોને તો સીમા છે, ઇન્દ્રિયો તો બહુ અલ્પ વસ્તુને જાણે છે. ને ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે, ત્યારે એ જ્ઞાન કરનારો તો ભગવાન આત્મા છે, એ ઇન્દ્રિયો જ્ઞાન કરનારી નથી. ઇન્દ્રિયો તો રૂપી પદાર્થોને જાણનારી છે, ત્યારે પણ એ જ્ઞાન કરનારો તો ભગવાન આત્મા જ છે. અહીંયા તો ભગવાન આત્મા પ્રસિદ્ધ જ છે, જે પ્રગટ છે, એ ક્યાંય છૂપો નથી. એક સમય માટે પણ એની ચેતનાથી રહિત થતો નથી. એટલે જે ચેતના છે એ જ ભગવાન આત્મા છે, એ ચૈતન્યપણું છે, એ ક્યારેય જતું નથી. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા દરેક સમયે જ્ઞાન કરે છે, એ ચેતના રૂપ છે, અને એ ચેતના એ પ્રગટ જ છે, એ ક્યાંય છુપાયેલી નથી. આંખ બંધ કરો તો એ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ઇન્દ્રિયો દ્વારા નહીં. કાન બંધ કરો તો પણ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, અને નાક બંધ કરો તો પણ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એને ઇન્દ્રિયો સાથે શું સંબંધ છે? જે સ્વયં સ્ફુટમ પોતે પોતાની જાતે જ પ્રસિદ્ધ છે, એને પ્રસિદ્ધ કરનાર બીજો કોઈ નથી, એ કોઈ બીજા દ્વારા જણાતો નથી, પોતાને સ્વયં અનુભવમાં આવે એવો છે, એ છૂપો નથી, એ પ્રગટ જ છે. એવું જે ઇદમ ચૈતન્યમ, આ ચૈતન્ય ઉચ્ચૈ અત્યંતપણે ચકચકાયતે, ચકચકાટ પ્રકાશી રહ્યું છે, તે જીવ છે, સ્વયં જીવ, જે પોતાથી જણાય એવો આ ભગવાન આત્મા ચૈતન્ય એ પ્રકાશી રહ્યો છે. ચકચકાટ પ્રકાશી રહેલું આ જીવ દ્રવ્ય છે, એ જીવ દ્રવ્ય છે. ભાવાર્થમાં અહીંયા વાત કરી છે, વર્ણાદી અને રાગાદિ ભાવો જીવ નથી, પણ ઉપર કહ્યો તેવો ચૈતન્ય ભાવ તે જ જીવ છે. અને આ જે ચૈતન્ય ભાવ ઉપર કયો છે એનો વિસ્તાર આપણે થોડો પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે જીવ દ્રવ્ય જેવો છે તેવો અહીંયા 41માં કળશમાં જણાવવામાં આવ્યો છે, એનો વિસ્તાર આવતી વખતે આવતા સ્વાધ્યાયમાં આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણભૂપ દેવરતે જયતે પ્રણભૂપ દેવરતે જયતે